આજના આપણા ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એમ કહી શકાય કે બહુ જ પ્રભાવશાળી અને કદાચ થોડા ચર્ચાસ્પદ વિવેચન લેખ પર ધ્યાન આપવાના છીએ. આપણા હાથમાં છે સુરેશ જોશીનો લેખ ભાવના અને કલાનો વિવેક. આ એપ્રિલ 1961ના ક્ષિતિજ સામયિકમાં છપાયો હતો અને એમાં એમણે મનુભાઈ પંચોળી દર્શકની ખૂબ જ જાણીતી નવલકથા
ઝેર તો પીધા છે જાણી જાણી,
હા હા, ઝેર તો પીધા છે જાણી જાણી પર બહુ જ ધારદાર વિશ્લેષણ કર્યું છે. કહેવાય છે કે આ લેખ ત્યારે બહુ ગાજ્યો હતો.
બિલકુલ, ખળભળાટ મચાવી દીધો હતો એમ કહી શકાય. સુરેશ જોશી એટલે તો આધુનિકતાવાદના પરણેતા અને એમની વિવેચના એટલે સ્વરૂપનિષ્ઠા પર ભાર. એમની દૃષ્ટિ હંમેશા કલાકૃતિ પોતે કેવી રીતે બની છે, એનું બંધારણ કેવું છે એના પર રહેતી, ખાલી વિચારો કે સંદેશા પર નહીં.
એટલે એ કૃતિને એક સ્વાયત્ત કલા તરીકે જોતા હતા.
બરાબર. અને આ લેખ એમની એ જ દૃષ્ટિ અને કહી શકાય કે થોડા આકરા મિજાજનું પણ ઉદાહરણ છે.
તો આ શીર્ષક જ બહુ જ સૂચક છે, ભાવના અને કલાનો વિવેક, જાણે બે અલગ વસ્તુઓ. તો જોશી ઝેર તો પીધા વિશે મૂળ મુદ્દો શું ઉઠાવે છે, એમની મુખ્ય ફરિયાદ શું છે? મેં સાંભળ્યું છે એમણે શરૂઆતમાં કોઈ રૂપક વાપર્યું છે, કથરોટનું.
હા હા, એ રૂપક તો ખૂબ જ પ્રખ્યાત થયું. જોશી નવલકથાને એક સુંદર મજાના એક્વેરિયમ કે પછી એમ કોને કે કથરોટ સાથે સરખાવે છે.
અચ્છા,
કથરોટ?
હા,
એ કહે છે કે આ કથરોટમાં બધું જ છે. સુંદર રીતિ, છીપલા, રંગીન છોડવા, માછલીઓ, મતલબ કે નવલકથામાં ઊંડા ભાવનાઓ છે. ગાંધી વિચાર, અહિંસા, પ્રેમ, કરુણા, ભક્તિ, બધું જ.
બધું દેખાવમાં બહુ સરસ.
બરાબર. પણ જેમ પેલી કથરોટમાં દરિયાની વિશાળતા, એનો ઘૂઘવાટ, એની ગતિ અને સૌથી મુખ્ય વાત પેલી ભરતી અને ઓટ નથી હોતી.
હા, એ જીવંતતા નથી હોતી.
એ જ. તેમાં નવલકથામાં પણ જીવનની જે અસલી જટિલતા છે, પાત્રોના મનની જે ઉથલપાથલ હોય, સંઘર્ષની જે તીવ્રતા હોય અને કલાનું જે ઊંડાણ જોઈએ એ નથી. એ ભાવનાઓનું એક સુંદર પ્રદર્શન છે, પણ એમાં જાણે ડૂબકી મારી શકાય એવો અનુભવ નથી.
ઓહ, એટલે પેલું વાક્ય કે કથરોટની ગંગામાં આચમન જ શક્ય છે.
હા, સ્નાર નિમજ્જન શક્ય નથી. પવિત્રતાનો આભાસ છે, પણ અનુભૂતિની તીવ્રતા એ ખૂટે છે.
આ તો બહુ જ, જેને કહેવાય ને, ભેદક વાત છે. એટલે જોશી એવું કહે છે કે ભલે ગમે તેટલા સારા વિચારો હોય, સારા સંદેશા હોય, પણ એટલું જ કાફી નથી, એનાથી કૃતિ સફળ ન કહેવાય.
આ મુદ્દો જરા ખોલો ને, ક્યાં વાંધો છે કલાની રીતે?
તમે બરાબર પકડ્યું. જોશીનો મૂળ વાંધો એ જ છે કે લેખક એટલે કે દર્શક ભાવનાઓને રજૂ કરવા પર એટલું ધ્યાન આપે છે કે એને કલાત્મક રીતે કેવી રીતે ઘડવી એ ભૂલી જાય છે.
એટલે
કે ભાવનાઓ છે ને, એ જાણે ઉપરથી થોપી દીધી હોય એવું લાગે. પાત્રોના સંવાદોમાં કે પછી લેખકના પોતાના લાંબા લાંબા વર્ણનોમાં સીધી જ કહી દેવામાં આવી છે,
જાણે લેબલ મારી દીધા હોય, આ અહિંસા, આ પ્રેમ.
બરાબર. જોશીના શબ્દો જ છે કે જે સૃષ્ટિના વાતાવરણમાં શ્વાસોચ્છ્વાસની પેઠે વણાઈ જવું જોઈતું હતું તે બહારથી ચોંટાડેલું દેખાય છે, એ સહેજ નથી લાગતું. એટલે પછી એ ભાવનાઓ પ્રભાવ પાડવાને બદલે ઉપદેશ જેવી લાગે, થોડી કૃત્રિમ લાગે. એટલે વાત ખાલી સારા વિચારોની નથી, પણ એ વિચારો અનુભવ કેવી રીતે બને છે, કલાના માધ્યમથી જીવંત કેવી રીતે થાય છે એની છે. આ તો પછી ખાલી આ નવલકથાની વાત ન રહી.
ના ના, આ તો સાહિત્યના સ્વરૂપ વિશેની ચર્ચા છે. અને જોશી આ વાતને આગળ વધારીને એ સમયની ગુજરાતી વિવેચન પદ્ધતિ પર પણ સવાલ ઉઠાવે છે.
અચ્છા, એ કઈ રીતે?
એ કહે છે કે આપણું વિવેચન મોટા ભાગે શું કરે છે, લેખક શું કહેવા માંગે છે, એનો મેસેજ શું છે, બસ એના પર જ અટકી જાય છે.
હા, એવું થતું હોય છે.
જો આપણને લેખકના વિચારો ગમ્યા, આપણી માન્યતા સાથે મેળ ખાયા, એટલે આપણે કહી દઈએ કે વાહ, સરસ કૃતિ છે, આ જ રસાસ્વાદ છે. પણ જોશી કહે છે, ના, આ સાચો રસાસ્વાદ નથી.
તો પછી સાચો રસાસ્વાદ શું છે?
સાચો રસાસ્વાદ એ જોવામાં છે કે એ વિચારો, એ ભાવનાઓ કૃતિના બંધારણમાં, એની ભાષામાં, એના પાત્રોમાં, એની ઘટનાઓમાં કેવી રીતે સિદ્ધ થઈ છે, કલાત્મક રીતે એ કેટલી સબળ છે, કેટલી પ્રતીતિકર છે, એ જોવાનો જે આનંદ છે, જે કુતૂહલ છે, એ છે સાચો રસાસ્વાદ. એટલે જ એ સરસ્વતીચંદ્રના વિવેચનોનો દાખલો આપે છે કે ત્યાં પણ મોટાભાગના લોકો ગોવર્ધન રામના ઉદ્દેશ્યો અને વિચારોની જ વાતો કરતા રહ્યા, પણ નવલકથા તરીકે એ કેટલી સફળ છે એની કલાની ચર્ચા ઓછી થઈ.
સમજાયો. તો હવે પાછા ઝેર તો પીધા પર આવીએ. પેલી કલાત્મક માંડણી કે જેને ટેકનિક કહીએ, એમાં જોશીને ક્યાં ક્યાં ખામીઓ દેખાય છે? દર્શક પર એમનો મુખ્ય આરોપ શું છે? કઈ ચોક્કસ બાબતે એમને ખૂંચી છે?
હા, જોશી મુખ્યત્વે બે જગ્યાએ મોટી ખામીઓ જુએ છે. એક તો વસ્તુ સંકલના, એટલે કે વાર્તાનું ગૂંથણ, જેને અંગ્રેજીમાં પ્લાટ કહીએ,
પ્લોટ કન્સ્ટ્રક્શન.
હા, અને બીજું છે પાત્રાલેખન, કેરેક્ટરાઇઝેશન.
ઓકે, તો પહેલા પ્લોટની વાત કરીએ. શું તકલીફ છે એમાં?
જોશી કહે છે કે કથાનક બહુ જ શિથિલ છે, ઢીલુંઢાલું, જાણે છૂટક છૂટક ઘટનાઓનો સરવાળો. વાર્તાને આગળ વધારવા માટે લેખક વારે વારે અકસ્માતો, ચમત્કારો, સંયોગોનો સહારો લે છે.
ઓહ, જેમ કે? કોઈ ઉદાહરણ?
હા, જેમ કે પેલું સત્યકામને ટેલિપેથીથી રોહિણીના વૈધવ્યની ખબર પડી જાય. હવે આ આજના જમાનામાં પણ માન્યમાં ન આવે,
ખરું ને?
અથવા રોહિણી જેવી ભણેલી સ્વતંત્ર છોકરી અંધ બનેલા સત્યકામ તરફ કેમ આકર્ષાય? તો એના માટે લેખક શું કરે? રોહિણીને શીતળા કાઢે, એના ચહેરા પર ડાઘ પડી જાય એટલે સત્યકામ સાથે જોડાય. અહીં પાત્રોના મનમાંથી સંબંધ નથી વિકસતો, બહારની ઘટનાઓ એમને જોડે છે.
એટલે બાહ્ય સંજોગો વધારે પડતા હાવી થઈ જાય છે.
બરાબર. જોશી કહે છે કે લેખક ઘટનાઓ પર એટલો બધો આધાર રાખે છે કે પાત્રો જાણે નિષ્ક્રિય નિસ્તેજ બની જાય છે, જાણે એમની પોતાની કોઈ મરજી જ નથી.
આમાંથી કોઈ એવું ઉદાહરણ છે જે જોશીને ખાસ, મતલબ બહુ જ અયોગ્ય લાગ્યું હોય કલાની રીતે?
હાસ તો પેલો હિટલરવાળો પ્રસંગ, એની તો જોશી બહુ જ આકરી ટીકા કરે છે. અને અહીંયા જે વાત છે ને, એ ખરેખર ધ્યાન ખેંચી એવી છે.
હિટલરવાળો પ્રસંગ, એ શું છે?
એમ કે સ્પેનના આંતરયુદ્ધ વખતે કેટલાક યહૂદીઓને બચાવવાના હોય છે. હવે નવલકથામાં ગાંધીજીના સિદ્ધાંતો, બુદ્ધની કરુણા, સત્યાગ્રહ, આ બધાની મોટી મોટી વાતો તો છે.
હા, એ તો મુખ્ય ભાવ છે નવલકથાનો.
પણ આ ચોક્કસ પરિસ્થિતિમાં એમાંથી કશું કામ નથી આવતું.
અરે, તો પછી શું કામ આવે છે?
કામ આવે છે સત્યકામ પાસે વર્ષોથી પડેલો હિટલરનો એક જૂનો પત્ર.
શું વાત કરો છો, હિટલરનો પત્ર?
હા, વાર્તા એવી છે કે યુદ્ધમાં ઘવાયેલો હિટલર ક્યારેક સત્યકામના ઘરે આવી ચડેલો. સત્યકામે એની સેવા કરેલી અને ખુશ થઈને હિટલરે એને એક પત્ર આપેલો કે ભવિષ્યમાં મદદ કરીશ. અને હવે આ પત્ર સ્પેનિશ ઓફિસરને બતાવીને યહૂદીઓને બચાવાય છે.
બાપરે, આ તો
જોશી આને બિલકુલ અસંભવિત અને કલાની રીતે સાવ સ્થૂળ ગણે છે. અને એ કહે છે કે લેખકે અહીંયા અજાણતા જ પોતાની જ ભાવનાઓ પર કેવો વ્યંગ કરી દીધો છે. જાણે અહિંસા કે સત્યાગ્રહ નહીં, પણ હિટલરનો પત્ર વધુ શક્તિશાળી હોય.
હા, આ તો ખરેખર વિચિત્ર લાગે.
આ ઉપરાંત પણ સત્યકામ એકલો બે ગુંડાઓને હરાવી દે, રોહિણી હેમંતને બચાવવા ઝેર ચૂસી લે, આ બધું જોશીને મેલોડ્રામેટિક અને વાર્તાની નબળાઈઓ લાગે છે. જીવન જેવું નથી લાગતું, ખાલી લેખકની સગવડ લાગે છે.
અને પાત્રાલેખન વિશે શું કહે છે? બીજો મોટો વાંધો એ હતો ને?
હા, પાત્રો વિશે જોશી કહે છે કે એ જીવંત નથી લાગતા. વાસ્તવિક માણસો જેવા, જેમનામાં સારા નરસા પાસા હોય, જેઓ ભૂલો કરે, વિકાસ પામે, એવા નથી.
તો કેવા છે?
એ કહે છે ચપટટ ને સપાટ, વન ડાયમેન્શનલ, જાણે કોઈ એક જ ગુણ કે આદર્શના પૂતળા હોય, કાં તો સાવ સારા કાં તો સાવ ખરાબ.
કોઈ ઉદાહરણ?
દાખલા તરીકે ગોપાળ બાપા. જોશી એમને સદગુણોનો કોથળો કહે છે. એમનું હૃદય પરિવર્તન, પછી એ જે રીતે બીજાઓના જીવન બદલે છે, બધું બહુ સહેલાઈથી ઉપર ઉપરથી પતી જાય છે. જાણે વાર્તા કહેવાની હોય એટલે બધું ગોઠવી દીધું.
અને મુખ્ય પાત્રો સત્યકામ અને રોહિણી?
એમનામાં પણ પેલું મનોવૈજ્ઞાનિક ઊંડાણ નથી દેખાતું. એમનો પ્રેમ પણ ક્યાંક બહુ ભાવુક લાગે, ક્યાંક અતિશય આદર્શવાદી. પણ યુવાનીની જે મૂંઝવણો હોય, જે જટિલતા હોય, એ બરાબર પકડાતી નથી. સત્યકામ અંધ બને છે, એ પણ જાણે બહારથી આવેલી ઘટના છે, એના પોતાના આંતરિક જગતમાંથી નથી ઉભરતું.
અને ખરાબ પાત્રો?
એ પણ બસ ખરાબ છે. એમની ખરાબી પાછળનું મનોવિજ્ઞાન, એમની પ્રેરણાઓ, એ બધું નથી દેખાતું. જાણે વાર્તાને વિલનની જરૂર હતી એટલે એમને મૂકી દીધા.
એટલે તમે એમ કહેવા માંગો છો કે પાત્રો લેખકના હાથની કઠપૂતળી જેવા બની જાય છે, એમના પોતાના નિર્ણયો કે વિકાસને બદલે લેખકના વિચારો જ બોલે છે.
હા, ચોક્કસ. જોશીનો કહેવાનો મતલબ એ જ છે. પાત્રોમાં પોતાનું વજન નથી, પોતાની ઘનતા નથી. ફિક્શનલ ડેન્સિટી જેને કહેવાય,
ફિક્શનલ ડેન્સિટી એટલે
પાત્રની એવી આંતરિક સચ્ચાઈ, એવી જટિલતા જે આપણને એવું અનુભવ કરાવે કે આ પાત્ર ખરેખર જીવંત છે, એનું પોતાનું એક અલગ અસ્તિત્વ છે. એ પોતાના તર્કથી વિચારે છે, વર્તે છે. અહીં એવું નથી લાગતું. અહીં લેખક પોતે જે માને છે એ ભાવનાઓ અને આદર્શોના ભાર નીચે એટલા છે કે પાત્રોને છૂટથી શ્વાસ લેવા દેતા નથી.
જાણે ભાવનાની જવાબદારી જ સર્જનની જવાબદારી કરતાં મોટી થઈ ગઈ.
બરાબર. અને અહીં જ પેલો માર્ક શોરર નામનો વિવેચક યાદ આવે જેનું વાક્ય જોશી ટાંકે છે. શોરર કહે છે કે ટેકનિક એટલે કે કલાનો કસબ, રચના રીતિ એ ખાલી શણગાર નથી.
તો શું છે?
એ તો લેખકને પોતાનો વિષય શોધવામાં, એને વિકસાવવામાં અને છેવટે એનું મૂલ્યાંકન કરવામાં મદદ કરનારું સાધન છે. અને જોશીના મતે ઝેર તો પીધામાં આ ટેકનિકની, આ કલાત્મક શિસ્તની ઉપેક્ષા થઈ છે.
લેખકમાં નૈતિક સભાનતા શું, સાચું શું ખોટું, એની સમજ તો ભરપૂર છે. પણ સાહિત્યિક સભાનતા
એટલે કે એ ભાવોને કલાત્મક રીતે કેમ રજૂ કરવા, એની સમજ,
હા, એ સાહિત્યિક સભાનતાનો અભાવ છે.
તમે અગાઉ સરસ્વતી ચંદ્રની વાત કરી હતી. જોશી પણ વારંવાર એનો ઉલ્લેખ કરે છે. આ બે નવલકથાઓ વચ્ચે જોશી શું સામ્ય જુએ છે અને એ સરખામણી શા માટે કરે છે, એનું શું મહત્વ છે?
જોશી બહુ સ્પષ્ટ છે આ બાબતે. એ કહે છે કે ઝેર તો પીધા એ બંધારણની રીતે સરસ્વતી ચંદ્રના જ જૂના માળખા પર, એના જ ખોખા પર બનેલી છે.
એટલે કઈ રીતે?
જુઓ તો, બંનેમાં નાયક ઘર છોડીને નીકળી પડે છે, પાત્રો લાંબા સમય માટે વિખૂટા પડે છે અને પછી અચાનક મળે છે. નાયક પોતે બહુ સક્રિય નથી હોતો, ઘટનાઓ એના પર વીતે છે. વાર્તા સંયોગો અને અકસ્માતો પર બહુ ચાલે છે અને છેલ્લે પેલી કલ્યાણગ્રામ જેવી આદર્શ સમાજની યોજનાઓ.
હા, આ બધું તો સરખું લાગે છે.
તો જોશી માટે આ ચિંતાની વાત છે. એ કહે છે કે આ બતાવે છે કે ગોવર્ધનરામ પછી આટલા વર્ષો વીત્યા, લગભગ અડધી સદી, છતાં ગુજરાતી નવલકથા સ્વરૂપની રીતે ક્યાંય આગળ વધી નથી. હજી એ જ જૂની પદ્ધતિ ચાલે છે.
ઓ, એટલે એ એમ કહેવા માંગે છે કે આપણે ત્યાં અટકી ગયા છીએ.
હા, અને કહે છે કે સરસ્વતી ચંદ્રની જે મર્યાદાઓ હતી એની નકલ કરવામાં હવે ગૌરવ લેવા જેવું નથી. ગુજરાતી નવલકથાએ હવે આ જૂનું માળખું છોડીને નવા રસ્તા શોધવાની જરૂર છે. ઝેર તો પીધા એ જરૂરિયાત પૂરી નથી કરતી, પણ જૂની રાહ પર જ ચાલે છે.
પણ આનો અર્થ એવો તો નથી ને કે જોશી લેખક દર્શકના સારા ઈરાદાઓને, એમના મૂલ્યો પ્રત્યેના સમર્પણને બિલકુલ ગણકારતા જ નથી? શું એમને ખાલી ખામીઓ જ દેખાય છે?
ના ના, એવું નથી. એવું સમજવું યોગ્ય નથી. જોશી પોતે લેખકની સચ્ચાઈભરી આસ્થા ને સંવેદનાની નોંધ લે છે. એ સ્વીકારે છે કે દર્શક જે મૂલ્યોની વાત કરે છે એમાં એમને પૂરી શ્રદ્ધા છે.
તો પછી?
પણ જોશીનો આગ્રહ એ વાત પર છે, અને આ એમની વિવેચનાનો પાયો છે, કે સાહિત્ય સર્જવા માટે ખાલી નૈતિક સભાનતા એટલે કે સારા વિચારો હોવા એ પૂરતું નથી.
એની સાથે બીજું શું જોઈએ?
એની સાથે અને કદાચ એનાથી પણ વધુ અગત્યનું, કલાકાર પાસે સાહિત્યકિક સભાનતા હોવી જોઈએ. લિટરરી કોન્શિયન્સ.
સાહિત્યકિક સભાનતા?
હા,
એટલે કલાની સૂઝ.
હા, કૃતિના સ્વરૂપની સમજ, માધ્યમની શક્તિ અને મર્યાદાની જાણકારી, અને સૌથી અગત્યનું, ભાવનાને કલાનું રૂપ આપવાની આવડત અને શિસ્ત. કલાકારે ભાવના અને કલા વચ્ચે વિવેક રાખવો પડે, યોગ્ય અંતર, યોગ્ય સંતુલન.
અને જોશી માને છે કે દર્શક એ વિવેક નથી જાળવી શક્યા.
હા, જોશીનું નિદાન એ છે કે દર્શકમાં ભાવના પ્રત્યેનું મમત્વ એટલું બધું છે, એ આસક્તિ એટલી છે કે કલાત્મક વિવેક જાળવવામાં આડખીલી રૂપ બને છે. એ ભાવનાઓને કલાત્મક રીતે સિદ્ધ કરવા માટે જે થોડું અલિપ્ત રહેવું પડે, જે કલાની શિસ્ત જોઈએ, તે કેળવી શક્યા નથી. જાણે એમ માની લીધું હોય કે ભાવનાઓ ઉમદા છે એટલે કૃતિ તો સફળ થવાની જ, અને એટલે કલાના કસબ તરફ થોડી બેદરકારી રહી ગઈ.
તો આટલી બધી લાંબી ઝીણવટ ભરી ચર્ચા પછી છેવટે સુરેશ જોશી ઝેર તો પીધા છે જાણી જાણીને ક્યાં મૂકે છે? એક કલાકૃતિ તરીકે એમનો છેલ્લો શબ્દ શું છે? આ બધાનો સાર શું?
જોશીનો નિષ્કર્ષ બહુ સ્પષ્ટ અને કહી શકાય કે કડક છે. એમના મતે કલાતત્વની, સ્વરૂપની, બંધારણની આટલી બધી ઉપેક્ષા થઈ હોવાથી ઝેર તો પીધા છે જાણી જાણી એક સંતોષકારક, એક પરિપૂર્ણ કલાકૃતિ બનવામાં નિષ્ફળ નીવડી છે.
નિષ્ફળ આટલી લોકપ્રિય નવલકથા માટે આ બહુ મોટો શબ્દ છે.
હા, પણ જોશીની દ્રષ્ટિએ એવું જ છે. એ કહે છે કે હા, એમાં ઉમદા ભાવોનો ભંડાર છે, એ વાત સાચી, પણ એ ભાવોને સાહિત્યના માધ્યમથી કલાની રીતે સફળતાથી જીવંત નથી કરી શકાયા.
એટલે પેલી મણકાવાળી વાત.
હા, જોશી કહે છે કે ભાવનાઓનું સૂત્ર એટલું બધું દેખાય છે કે પાત્રો રૂપી મણકા જ ઢંકાઈ જાય છે. પાત્રો અને ઘટનાઓ વાસ્તવિક જીવન જેવા જટિલ અને ઊંડા નથી બનતા. એટલે નવલકથા જે મોટી સમસ્યાઓ ઉઠાવે છે, યુદ્ધ, હિંસા, સંબંધોની ગૂંચવણ, એનો ઊંડો તાગ નથી મેળવી શકતી. એ જાણે એક રોમેન્ટિક એસ્કેપેડ બની રહે છે,
વાસ્તવિકતાથી પલાયન જેવું.
હા, યુરોપના યુદ્ધો હોય કે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, બધું જાણે ઉપર ઉપરથી નકશા પર જગ્યા બતાવતા હોય એવું લાગે. એમાં માણસની વેદના, એની જટિલતા, એની કરુણતા એ ઓછી દેખાય છે. સત્યકામ જેવા મુખ્ય પાત્રો પણ જાણે સંજોગોના ગુલામ હોય એમ અકસ્માતો અને નસીબના જોરે જ આગળ વધે છે, પોતાના નિર્ણયોથી નહીં. આ બધું ભેગું થઈને કૃતિની કલાત્મક અસરને બહુ નબળી પાડે છે એવું જોશીનું સ્પષ્ટ માનવું છે.
વાહ, સુરેશ જોશીની આ વિવેચના ખરેખર ખૂબ જ ઊંડી, મુદ્દાસર અને ચોક્કસપણે વિચારતા કરી મૂકેવી છે. શ્રોતાઓ માટે આ લાંબી ચર્ચામાંથી કયા મુખ્ય મુદ્દાઓ યાદ રાખવા જેવા ગણાય?
આપણે ત્રણ મુખ્ય મુદ્દા તારવી શકીએ. એક તો મુખ્ય દલીલ, ઝેર તો પીધા ભલે ઉમદા ભાવનાઓથી ભરેલી હોય, પણ કલાત્મક રચના એટલે કે ટેકનિક, વસ્તુ ગૂંથણી અને પાત્રાલેખનની રીતે નવળી છે. કારણ, લેખકે ભાવનાને કલા કરતાં વધુ મહત્ત્વ આપ્યું અને સ્વરૂપની ઉપેક્ષા કરી. પેલી કથરોટની ગંગાવાળી વાત અહીં બરાબર લાગુ પડે.
બરાબર. બીજો મુદ્દો, બીજો બૌદ્ધિક જોડાણ. આ લેખ ખાલી એક નવલકથાની ટીકા નથી, એ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે સાહિત્યને કેવી રીતે મૂલ્યવું જોઈએ. ખાલી એના સંદેશા કે વિચારોના આધારે કે પછી એની કલાત્મકતા, એના સ્વરૂપના આધારે શું સારો હેતુ હંમેશા સારી કલા નિપજાવે છે? આ બહુ મોટો પ્રશ્ન છે. સાહિત્યમાં શું કહ્યું કન્ટેન્ટ અને કેવી રીતે કહ્યું ફોર્મ, આ બે વચ્ચેનો સંબંધ શું, કોણ વધુ મહત્વનું? જોશી સ્પષ્ટપણે કેવી રીતે પર ભાર મૂકીને ગુજરાતી વિવેચનને નવી દિશા આપવા માંગતા હતા. અને ત્રીજો મુદ્દો, ત્રીજો કાયમી મૂલ્ય. જોશીનો આ લેખ આજે પણ એટલો જ મહત્વનો છે. કેમ? કારણ કે એ સાહિત્યમાં કલાત્મક સભાનતા, સ્વરૂપ પ્રત્યેની નિષ્ઠા, શૈલી અને ટેકનિકનું મહત્વ સમજાવે છે. કોઈપણ સાહિત્યના અભ્યાસી માટે આ પાયાની વાત છે. કોઈ કૃતિને સમજવી હોય તો ખાલી એના સંદેશા પાછળ ન દોડો, પણ એ કેવી રીતે બની છે, એની રચના, એની ભાષા, એના પાત્રો, એ બધું ઝીણવટથી જુઓ. આ લેખ માત્ર વિવેચન નથી, પણ વિવેચન કેમ કરવું એની પણ દિશા ચીંધે છે. ખૂબ સરસ. અને અમારા શ્રોતાઓ માટે કોઈ અંતિમ વિચાર કે પ્રશ્ન જે એમને ઘરે જઈને વિચારવા પ્રેરે? ચોક્કસ. આપણે સૌ વાચકો તરીકે ક્યારેક આપણી જાતને પૂછી શકીએ, શું આપણે પણ ક્યારેક એવી ચોપડીઓ તરફ વધુ ઢળી પડીએ છીએ જે આપણા વિચારો કે ભાવનાઓ જેવી જ વાતો કરતી હોય? અને એવું કરતી વખતે શું આપણે એની કલાત્મક મર્યાદાઓ કે નબળાઈઓને નજરઅંદાજ કરી દઈએ છીએ? આત્મનિરીક્ષણ કરવા જેવો સવાલ છે.
હા, એક સારા વાચક તરીકે આપણે ભાવનાની સચ્ચાઈ અને કલાની સિદ્ધિ, આ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે પારખી શકીએ અને એની કદર કેવી રીતે કરી શકીએ? કૃતિનો સાચો આનંદ પરિચિત વિચારોની હૂંફમાં છે કે પછી અજાણ્યા પણ કલાત્મક રીતે પડકારતા સ્વરૂપના અનુભવમાં, કે પછી કદાચ આ બંનેના કોઈક યોગ્ય મિશ્રણમાં? આના પર વિચારવું રસપ્રદ રહેશે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.